નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દરેક જિલ્લામાં 100 ગામ બનાવવા માટેની પીએમ સૂર્યઘર મફત બિલ યોજના માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા. ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક 23.99% વધારા સાથે 8.13 લાખ કરોડને પાર પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવશે. અને હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં 100 ગામ તૈયાર કરાશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રત્યેક 100 ગામ દીઠ રૂપિયા 1 કરોડ, જ્યારે કે સમગ્ર યોજનામાં કુલ 800 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. વધુમાં યોજના હેઠળ 5000ની વસ્તી ધરાવતા, જ્યારે કે વિશેષ શ્રેણીમાં 2000થી વધુ વસ્તી ધરાવતા અને આવક કરતા ગામોને સામેલ કરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે જિલ્લા સ્તરીય સમિતિ દ્વારા સંભવિત ગામોની જાહેરાત બાદ 6 મહિનામાં ગામોની પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતાને આધારે ગામોની મૂલ્યાંકન પણ કરવામાં આવશે. દરેક જિલ્લામાં સૌથી વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા ધરાવતા વિજેતા ગામને રૂપિયા 1 કરોડની નાણાકીય સહાય પણ પ્રાપ્ત કરાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા છે. ગઈકાલે અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવ 2024માં બોલતા શ્રી માંડવીયાએ જણાવ્યું કે ભારત એક યુવા દેશ છે અને વિકસિત રાષ્ટ્રનું વિઝન હાંસલ કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે, પરંતુ યુવાનોની વિશેષ ભૂમિકા છે. શ્રી માંડવીયાએ યુવાનોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા વિનંતી કરી અને યુવાનોને કૌશલ્ય અને રોજગાર પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતાની પણ પુનઃપુષ્ટિ કરી છે. તેમણે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો અને યુવાનોને મેરા ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે અપીલ પણ કરી હતી. એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 23.99% વધારો થયો છે, જે 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આવકવેરા વિભાગે જણાવ્યું કે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહ 6.55 લાખ કરોડ રૂપિયા હતું. નેટ કલેક્શન 6.93 લાખ કરોડ રૂપિયા નોંધાયું, જે 22.48% વધારાને દર્શાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી પણ શક્યતા દર્શાવાઈ છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના કૃષિમંત્રી ટોડ મેકલ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં બંને દેશોની કૃષિ પ્રાથમિકતાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું અને ભાગીદારીના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને બાગાયત અને મત્સ્યોદ્યોગમાં તકનીકી સહયોગ પર વિશેષ ધ્યાન રાખવાની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે 331.78 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષના સમયગાળા દરમિયાન 318.16 લાખ હેક્ટર વિસ્તાર કરતાં વધુ છે. તેવી જ રીતે ગત વર્ષની 110.8 લાખ હેક્ટરની સરખામણીમાં 117 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળનું વાવેતર નોંધાયું છે. લગભગ 173 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ અનાજનું વાવેતર થયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે કે કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમય અને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે. એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે. પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. તે કહે છે કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે. ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓના વિઝ્યુઅલમાં દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે ફૂટેજની ટોચ પર તારીખ અને સમય સ્ટેમ્પ પ્રદર્શિત થવો જોઈએ. ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત કરતા એમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ જણાવ્યું કે તમિલનાડુ, રાયલસીમા, કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. ઇરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઇરાનની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે 19 નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા 7 તેમની પ્રથમ પસંદગીનો હતા. શ્રી ઝરીફે કહ્યું કે તેમનું આ રાજીનામું ઇરાનના રાષ્ટ્રપતિને નિરાશ કરવાનું નથી, પરંતુ તે વ્યૂહાત્મક બાબતો માટે ઉપરાષ્ટ્રપતિ તરીકેની તેમની ઉપયોગીતા અંગે શંકા દર્શાવે છે. શ્રી ઝરીફ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રૂહાનીના કાર્યકાળ દરમિયાન 2013થી 2021 સુધી ઇરાનના વિદેશમંત્રી પણ હતા. ભારતીય રેલવે, કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન અને રાષ્ટ્રીય રાજધાની ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સહયોગથી નવો ભારત ટ્રેનો અને અન્ય ટ્રેનોમાં મુસાફરો માટે વન ઇન્ડિયા વન ટિકિટની પહેલ શરૂ કરશે. તેનો ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધા વધારવાનો છે. આ દ્વારા મુસાફરો આઈઆરસીટીસી અને રેલવેની એપ પર નમો ભારત ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે. આ સિસ્ટમ હેઠળ ટિકિટ કેન્સલ કરાવી અને પેમેન્ટ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આઈઆરસીટીસીએ કહ્યું છે કે મુસાફરો નમો ભારત ટ્રેનની ટિકિટ માટે અન્ય ક્યુઆર કોડ જનરેટ પણ કરી શકે છે. ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટુર્નામેન્ટ બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટ દ્વારા સ્થાનિક ખેલાડીઓને તેમના ક્રિકેટિંગ હીરો સાથે રમવાની તક આપશે. BCL રાષ્ટ્રીય પ્રસારણકર્તા પ્રસાર ભારતી સાથે હાથ મિલાવ્યા છે. BCLનું ઉદઘાટન આ વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌમાં યોજાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO આજે ફંડ ટ્રાન્સફર વિષય પર 5મું જીવન સત્ર યોજશે, જેનો ઉદ્દેશ્ય સભ્યો અને પેન્શનરોને વિવિધ સેવાઓ વિશે માહિતી પૂરી પાડવાનો છે. આ સત્ર EPFOના 57 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે સત્ર દરમિયાન નિષ્ણાંતો પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફરનું મહત્વ અને તેની પ્રક્રિયા સમજાવશે અને સહભાગીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશમાં હાથીઓ પ્રત્યે સહાનુભૂતિની ભાવનાને પ્રોત્સાહન આપવાની અને મનુષ્ય અને હાથીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે છત્તીસગઢના રાયપુરમાં વિશ્વ હાથી દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમનું ઉદઘાટન કરતા શ્રી યાદવે કહ્યું કે હાથીઓના સંરક્ષણ અને માનવ કલ્યાણની ખાતરી કરવા માટે વિવિધ પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાય છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આગથી વૃક્ષો, મકાનો અને વાહનોને નુકસાન થયું છે અને આગને કાબૂમાં લેવા માટે સરકારે યુરોપિયન યુનિયનના સભ્યો પાસેથી મદદ પણ માંગી છે. આગ બીજા દિવસે પણ કાબૂની બહાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને પ્રથમ 3 મહિનામાં જમા રકમના 100% રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તબીબી ખર્ચ અથવા કુદરતી આપત્તિ જેવી કટોકટીના કિસ્સામાં થાપણદાર નાણાં ઉપાડવા માંગે છે તો આવા સમયે થાપણદારે કોઈ વ્યાજ ચૂકવવું નહીં પડે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દરેક જિલ્લામાં 100 ગામ બનાવવા માટેની પીએમ સૂર્યઘર મફત બિલ યોજના માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા. ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક 23.99% વધારા સાથે 8.13 લાખ કરોડને પાર પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.